24મો ખાણો પંદરસો એકમ તારીખ 5-9 સ્વતંત્રતા દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામી નું શ્રી સમયસા કસ્તિકામાં શ્લોક 4 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન કસ્તિકાના સ્વયં પ્રવચન નંબર 7
નમો લોય સ્વરિયંતાણમ નમો લોય સ્વૃદાનમ નમો લોય સ્વાયરિયાણ નમો લોય સ્વજાયાણ નમો લોય સ્વ ત્રિકાળવર્તિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ ચૈ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસમંગળમ નમઃ સમય સ્વાહાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વાદા
સમયસાર કળશ અધિકાર હે જીવ અધિકાર છે ચોથો કળશ ચાલે છે જીવ એટલે કેવો જીવ અનુભવમાં આવવાથી એને જીવ માન્યો કહેવાય અને એ આત્માનો કેવું દ્રષ્ટિ અને અનુભવ થવાથી તે ધર્મી થયો કહેવાય કે સુખી થયો કહેવાય એ વાત ચાલે છે. સમયસાર આસનભર જેવું નજીક જેને સંસારનો કાંઠો છે એવા રૂડા જેવો એ શુદ્ધ જીવને પ્રત્યક્ષપણે પામે છે. એકલું માખણ છે આ વાત. ભગવાન આત્મા અંતર વસ્તુ તદ્દન શુદ્ધ ને આનંદ ને પવિત્ર છે. એની દશામાં વર્તમાનમાં વિકાર ભલે હો શરીર કર્મ એ તો પર્વમાં છે કે એમાં છે નહીં. એ વિકાર જે પુણ્યપાપનો દયાદાન કામ ક્રોધના વૃત્તિઓ જે ઉઠે છે એ વિકાર છે કંઈ આત્મા નથી. જેને સુખી થવું એને શું કરવું એ વાત છે. દુઃખી થઈ ગયા છે બધા અનુભવ. દુઃખી છે આત્માના આનંદનું જ્યાં ભાન નથી એ બધા દુઃખી છે. લોક વ્યાખ્યા કરે તો પાગલ તો પાગલની વ્યાખ્યા કરે ને. તમને બધા સુખી કે પૈસા હોય અને એમ કે લોક એમ કે છે લોક એમ કે છે કે નથી દુઃખી છે આકુલતા 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 વિકલ્પની ઝાળ ગૂંથે કરોળિયો જેમ લાળ કાઢે છે મોઢામાંથી એમ અનાદિનો અજ્ઞાની આત્મા આનંદ સ્વરૂપ છે તેના ભાન વિના એ શુભ ને અશુભ પાપના વિકલ્પની જાળ કાઢે છે અને એમાં વિચારીને દુઃખી થાય. સમજાણું થાય કે છે કે જેના સંસાર નિકટ છે એવા શુદ્ધ જીવને પ્રત્યક્ષપણે પામે છે. પહેલી છે પંક્તિ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ છે એવો પેલો અનુમાનથી તો નિર્ણય કર્યો હોય છે. હું એક શરીરવાણી મન કર્મ નહીં પુણ્ય પાપના ભાવ ઉઠે છે પણ હું નહીં મને લાભ નહીં એ નુકસાનકારી ચીજ છે. એનાથી હું જુદો ચૈતન આનંદ ને શુદ્ધ આનંદ કંદ છું એવો શુદ્ધ આત્માની અંતરદ્રષ્ટિ થતા જે અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ થાય તેને સુખી કહેવામાં આવે છે. તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં સમ્યક દ્રષ્ટિ તે સુખી છે મિથ્યા દ્રષ્ટિ તે દુઃખી છે. સમજાય છે કાંઈ? કેવો છે સુજીવ કેવો છે ભગવાન આત્મા અંદરમાં અતિશયમાં જ્ઞાન જ્યોતિ છે એ તો ચૈતન્યનો પુંજ છે જ્ઞાનનો પુંજ છે. અતિશયના વિશેષપણે ખાસ એવી જ્ઞાનની જ્યોતિ ચૈતન વસ્તુ છે. કેવો છે? અનાદિથી છે. એ જ્ઞાન મૂર્તિ આત્મા અનાદિથી છે કે નવો? કેવો છે? ત્રીજો વિશેષ, મિથ્યાવાદથી અખંડિત છે. કોઈ બુદ્ધ આદિ એને ક્ષણિક કહે તો એથી એ ખોટા છે, પણ કઈ વસ્તુ ખોટી થતી, વસ્તુ અખંડ જ્ઞાન મૂર્તિ ચૈતન્ય પદાર્થ છે, જેમાં અનંતી શાંતિ ને આનંદની લક્ષ્મી જેના અંતરમાં પડી છે. સમજાણો ખાય? એવા આત્માને જે પ્રત્યક્ષ અનુભવે છે, રાગથી ભિન્ન પડીને સ્વભાવનો આશ્રય લઈને, એને અહીંયા સમ્યક દ્રષ્ટિ અને સુખી અને ધર્મી કહેવામાં આવે. બાકી દુઃખી મિથ્યા દ્રષ્ટિને પાપી કહેવામાં આવે છે. હે? સમજાવું કાંઈ? એની એને ખબર નહીં રખડે ચાર ગતિમાં. શ્રીમદે કહ્યું ને પેલા વાક્યમાં, જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અનંત. બીજી વાત કરી નથી ત્યાં, પહેલી જ કડીમાં 29 વર્ષે જાતિ સ્મરણ તો નાની ઉંમરમાં થયેલું, સમજાય છે? ભાન થયેલું, લાખોના મોતીના વેપાર હતા, બાયડી છોકરા હોય તેને ઘરે અંતરમાં ભાન કર્યું, સમજાય છે? કે જે સ્વરૂપ સમજ્યા વિના, બસ એક જ સિદ્ધાંત, ભગવાન આત્મા આનંદની મૂર્તિ છે, એના ભાન વિના પાનો દુઃખ અનંત. એમાં એમ ન કહ્યું જે સ્વરૂપ સમજ્યા વિના કર્મને લઈને નથી સમજો, એમ નથી એમાં કહ્યું. કર્મની વાત એ ક્યાં છે? પણ એમાં કે ના, એ ન સમજો એમાં કર્મ નાખો, નહીં કરી કર્મ વિના ભૂલે નહીં. નહીં તો કે જે સ્વરૂપ સમજ્યા વિના, ભાઈ તારી ચીજમાં અનંત આનંદ ને શાંતિ પડી છે, એને સમજ્યા વિના પાયનો દુઃખ અનંત. અનંતનું દુઃખ હો, પાછું દુઃખ થોડું એમ નહીં, કારણ કે જેવો આત્મા આનંદ છે એવી જ ઉલટી દશા રાગ અને દ્વેષના પરિણામ અનંત બે હદ કર્યા છે. સમજાણું કાંઈ? જે આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ વસ્તુ પોતે એવી છે, એ અનાદિની છે, અતિશય જ્ઞાન સંપન્ન છે, એના અંતર્મુખના ભાન વિના પાનો દુઃખ અનંત. જો પાછા નવમી ગૃહે કે દિગંબર જૈન સાધુ થઈને ગયો મિથ્યા દ્રષ્ટિ, એ દુઃખ જ પામ્યો છે. સમજાય છે? કાંઈ બાયડી છોકરા છોડી, હજારો રાણી છોડી, સાધુ થયો દિગંબર, પણ આત્મા અંદરમાં શુદ્ધ ચૈતન્યના ભાન વિના એ પુણ્યને પાપના રાગમાં જ પોતાનું સરસ્વ કલ્પીને એ જીવ દુઃખી હતો. હા, સમજાય છે? કાંઈ જેને રડવાની ફિકર નહીં, છોકરાને પોસવાની ફિકર નહીં, છતાં એ દુઃખી હતો. એ દુઃખી કેમ હતો? કે પોતાના આનંદ સ્વરૂપ ના ભાન વિના. તો સમજાય છે કાંઈ? બસ એક જ વાત છે. કેવો છે શુદ્ધ જીવ? કે મિથ્યાવાદ થી અખંડિત છે. મિથ્યાવાદી બુધાદી જૂઠી કલ્પના ઘણા પ્રકારે કરે તો પણ તે જૂઠા છે. આત્મતત્વ તો જેવું છે તેવું જ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એની એની નજર ન કરી કેમ છે? અને બે વચ્ચે બસ બસ કોઈ સમજાય છે આમાં? આત્મા વસ્તુના ભાન વિના પોતે પોતાના ભાન વિના કે છે. અજ્ઞાનીઓએ અનેક પ્રકારે આત્માને કલ્પ્યો. આત્મા પુણ્યવાળો છે, વિકાર વાળો છે, સંયોગ વાળો છે, કર્મ વાળો છે, દુઃખી દુઃખી છે એવી કલ્પના કરી છે મિથ્યા દ્રષ્ટિએ. વસ્તુમાં દુઃખ છે નહીં, પણ ભાન વિના એ વર્તમાન દશામાં રાગ ને દ્વેષની ઉત્પત્તિઓ કરી અને દુઃખી થઈ રહ્યો છે. દુઃખી છે, અંતર ભાન નથી એટલે દુઃખી છે એમ કે છે. જાય તો રાજા હોય ને રંક હોય કે દેવ હોય, દુઃખી છે ભાઈ એને ખબર નથી. નવમી ગ્રીક નો મિથ્યા દ્રષ્ટિ દેવ દુઃખી, જેને બાયડી નથી, છોકરા નથી, હાર કરવો હોય તો આ જ્યાં ઈચ્છા હજાર વર્ષે આવે. ધંધો ની વેપાર ની પણ અંદર વેપાર છે. આત્માના શુદ્ધ ચૈતન્યના ભાન વિના એ વિકારી પરિણામ કરીને પોતાના માને છે એ જ મહાદુખી ને મહાપાપી. સમજાય છે? કાંઈ એને કોઈ બીજી રીતે કલ્પે તો એ કલ્પનારા જૂઠા છે, પણ વસ્તુ જૂઠી નથી એમ કે છે. તો પણ તેવું જૂઠા આત્મતત્વ જેવું તેવું છે. વળી ભવજીવો શું કરતા થતા શુદ્ધ સ્વરૂપ પામે છે? જીન વચનસી રમંતી, આ એવો હવે જીન વચનસી રમંતી. વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ કેવળ જ્ઞાની નાથ પરમેશ્વરે જે વાણીમાં એને આવ્યું કે આ આત્મા પ્રભુ એ આનંદ ને શુદ્ધ છે, એવું વાણીમાં આવ્યું, એવી વાણીમાં આવેલા ભાવમાં અંતરમાં જે રમે છે તે પ્રાણી સુખી ને શાંતિમાં છે. જીન વચન સી આસન ભવ જીવું દેવ ધ્વનિ દ્વારા કઈ છે ભાષા જુઓ. ઉપાધિ રૂપ શુદ્ધિ વસ્તુ ભગવાનની વાણીમાં તો આત્મામાં નિમિત્ત આદરણીય નથી, પૈસા આદરણીય નથી, આમરો આદરણીય નથી, શરીર આદરણીય નથી, કર્મ આદરવા લાયક, પુણ્ય પાપના ભાવ આદરવા લાયક નથી, એક સમયની અવસ્થા પણ આદરવા લાયક. કેમ કે એક સમયની અવસ્થામાં લક્ષ કરે તો કઈ નવી શાંતિ આવતી? તો ભગવાનની વાણીમાં એ આવ્યું, ભાઈ તારી દશામાં અલ્પજ્ઞતા છે, રાગાદી છે, સંયોગ બીજી ચીજ છે, પણ તારે જ્યાં શાંતિ જોતી હોય તે પત્રિકાઓ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, ત્યાં દ્રષ્ટિ કર તો તને શાંતિ ને સુખ થાય ને સમ્યક દર્શન થાય. એ વિના કોઈ ઉપાય ત્રણ કાળમાં બીજો સમજાવું થાય? કેવો છે જીવ? એ શુદ્ધ ઉપાદાન ભગવાને આત્મા શુદ્ધ છે તે ઉપાધિ કહ્યો છે. જો આ બાર અંગમાં આ કહ્યું ભગવાનની બાણી બાણી બાર અંગ આવ્યા. મોટા ઇન્દ્રોની ઉપસ્થિતિ અને લાખો કરોડો મનુષ્યો અવાજ એમાં સિંહ અને વાઘ સભામાં બેઠા હતા. અવાજ ભગવાનની વાણીમાં એ આવ્યો સાર કે બધું કીધું ગમે એટલું કહ્યું, પણ એમાં ભગવાન આત્મા એક સમયની અવસ્થા ઉપર પણ લક્ષ કરવા જેવું નથી. કેમ કે અવસ્થા ચાલતી ઉપર લક્ષ કરતો તરાગ થશે, દુઃખી થઈશ. મારી વાત એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ આમ ત્રિકાળ ધ્રો આનંદની મૂર્તિ એમ વિતરાગની વાણીમાં આવ્યું કે એ તારે આદરવા લાયક છે. બાકી કઈ આદરવા લાયક છે? વિતરાગ કે છે કે મારી વાણી તારે આદરવા લાયક નથી, આ વાણી ઉપર તારું લજ્જા ને વિકલ્પ ઉઠે યાદ રવા લાગી નથી એમ કે છે વાણી એમ કે છે એમ કે છે વાણી આદરવા લાગી નથી એમ કે છે વાણી તો પર છે આ વાણી સાંભળવાનો વિકલ્પ ઉઠે રા શુભ એ આદરવા લાયક અને એ રાગ નું જ્ઞાન થાય પોતાની પર્યાયમાં યાદ રહે કારણ કે પર્યાયનું પર્યાયમાં જ્ઞાન થાય એમાં આત્માને નવી દશા પ્રગટ થવામાં એ શું કારણ છે માટે ભગવાનની વાણીમાં દ્રવ્યાર્થી પ્રિયાર્થી ના બે પ્રકારનું જ્ઞાન આવ્યું એમાં દ્રવ્યાર્થિક નો આશ્રય કર એમ એમ આવ્યું છે ત્યારે ઓલી પર્યાય નહીં પર્યાય આમ હોળી છે ત્યારે બીજી પર્યાય બાકી એનું જ્ઞાન રહ્યું વસ્તુનું જ્ઞાન થતા જે કંઈ પર્યાય બાકી રહી અશુદ્ધ એનું જ્ઞાન થાય એમ વિતરાગની વાણીમાં એકલો આત્મા શુદ્ધ થઈ આદરણી આવ્યો છે હરી લાગી આખને સમજાણું કાંઈ વસ્તુ છે ને ચૈતન્ય તો પદાર્થ છે જ નહીં વસ્તુ છે અને વસ્તુમાં વસેલી શક્તિઓ છે જીવન આદિ આનંદ આદિ શક્તિઓ છે એનો એ તત્વ આખું છે પણ એને ખબર નથી અનાદિ આંધો હે અનાદિ આંધો ધર્મને નામે આવ્યો હોય તો આંધો અગિયાર ના જાણપણા કર્યા તો આંધો હા ભગવાન તું કોણ છો એની તને ખબર નહીં અને તું જાગતો ક્યાંથી થાય અહીં તો પાણીમાં આ એમાં ખૂબી તો જો એ કેટલું કહ્યું છે ન્યાયથી કે આ આત્મા જ ચૈતન મૂર્તિ પૂર્ણાનંદ તેના ઉપર નજર કરીને એ જ આદરવા લાગી એમ બાર અંગની અંદર આ એમાં છે ભગવાનની બાર અંગની વાણીમાં દિવ્ય ધ્વનિ દિવ્ય નામ પ્રધાન અવાજ ઓમ ધ્વનિ ઉઠી સમજાય છે ખાય અવાજ આખા ઓમ અવાજ એમાં સાર તરીકે એ આવ્યું ને ગણધરોએ એ ઝીલ્યું સંતોના અગ્રેસરોએ ત્યાં એમ ઝીલ્યું ભગવાન એમ કહેવા માગે છે ભાઈ તારો આત્મા અંદર પરમ પવિત્ર એક રૂપ શુદ્ધ ચૈતન્ય પદાર્થ છે એની ઉપર નજર કર ત્યાં એનું લક્ષ કર ત્યાં એમાં ઠર ને એને ઉપાધિ માં રાજમલજી કાઢ્યું છે વસ્તુની સ્થિતિ કરી છે સમજાય છે કાંઈ દ્રવ્યાર્થી પર્યાર્થી આવશે અનેકાંત પણ દ્રવ્યાર્થી એટલે આ વસ્તુ ટીકાવ ધ્રુવ પર્યાર્થી કે વર્તમાન અવસ્થા બે છે હવે શું કહું હવે જેને પ્રયોજન સિદ્ધ કરવું છે સ્વતંત્ર સુખી થવું છે એને શું કરવું એને આ પર્યાયમાં લક્ષમાં ન્યા રાખવું એ તો છે એ તો લક્ષમાં રાખી તો વિકલ્પ ઉઠશે સમજાય છે કાંઈ એટલે વિતરાગની વાણીમાં શુદ્ધિ ઉપાધિ આવ્યો છે એમ કહ્યું છે ઝઘડાના પાર ન મળે અને ઝઘડા અનેક પ્રકારના અને અંત લાવવાનો એક પ્રકાર હે ભગવાન આત્મા શુદ્ધિ ઉપાધિ રૂપ શુદ્ધિ વસ્તુ તેમાં રમંતે સાવધાનપણે અંતરમાં સાવધાનપણે કેટલી ધીરજ જોશે કે છે એમ કે આ બધા સંકલ્પ વિકલ્પની જાઓ દુઃખની જાઓ હેરાન થઈ ગયો સનાદી શાંત થઈ ભગવાન આત્મા સાવધાનપણે બરાબર આંતર શુદ્ધ સ્વભાવ વસ્તુને ઓળખી અને તેના તરફ ઢળી અને રૂચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે તે જીવ વિતરાગની વાણી અનુસાર શુદ્ધ જીવને પામે છે તે સુખી છે અને સ્વતંત્ર છે કો સમજાય છે ભાઈ વિવરણ. શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે તેનું નામ પાછું એમ. કોઈ એમ જ કહે કે આત્મા પવિત્ર શુદ્ધ છે એની રૂચિ શ્રદ્ધા, પણ રૂચિ શ્રદ્ધા પ્રતીતની વ્યાખ્યા, પ્રત્યક્ષપણે અનુભવ કરે એનું નામ રૂચિ શ્રદ્ધા ને પ્રતીત છે. આ પરોક્ષ આ આવો આત્મા છે એમ શ્રદ્ધા એમ નહી. પેલો લીધું તું એ વાત ત્યાં લીધી શિક્ષણ તે એવું સમજાય છે કાંઈ. એ બધાનો સાર કરીને આ જીવ આવો એને ઈક્ષણ એમ કેવું છે ને, એમ કેવું છે ને. એટલે પદ લીધું ભગવાન આત્મા રાગ નહીં દયાદાનના વિકલ્પ એમાં નથી. એક સમયની પર્યાયનો અંશ છે પ્રઘાત, એના ઉપર લક્ષ કરતા રાગ થશે દુઃખી થઈ અને સુખી થવું હોય એને આત્મા ત્રિકાળ શુદ્ધ છે એના સાવધાનપણે અંતરમાં પ્રત્યક્ષપણે આ આત્મા અનુભવીને એની રૂચિ શ્રદ્ધા પ્રસિદ્ધ કરવી એનું નામ આત્માનો અનુભવ કહેવામાં આવે. સમજાણું કાંઈ. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને શાંતિનું આચરણ કહેવામાં આવે છે. અરે વાતે જુદી જાતિ બધી કઈ પસંદ નહીં. આ ભણતર માગ્યું છે ને તમારે ક્યાંય નહીં. જવાબ તંતર તો આપે છે. દુઃખી થવાના રસ્તા છે બધે. એ પાંચ પાંચ હજારના, દસ દસ હજારના પગાર, એક એક દીના લાખ લાખની પેદાશ, હું મોટો દુઃખી છે. હે, પૈસા ને પ્રમાણમાં કોને કહ્યું? મોટો દુઃખી છે એટલું કહ્યું છે. એના ઉપર એની આકુલતાનો વેદ જાય છે ઘણો, એ દુઃખી છે. સમજાણું કાંઈ. ભગવાનના આનંદના વેન મૂકી દઈને, આનંદના વેન અંદરથી આવે એવો આત્મા એને મૂકી દઈને એકલા વિકારના વેણમાં તણાય છે. પણ પા વિકલ 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 પણ વિકલ જા મહા દુઃખી 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 છે. પૈસાને લઈને નહીં, નિર્ધનતાને લઈને નહીં, સંયોગ અનુકૂળતાને લઈને નહીં, પ્રતિકૂળતાને લઈને નહીં. હા, તો ભગવાન આત્માના સ્વરૂપના આનંદનો અનાદર કરી એકલા પુણ્યને પાપના વિકલ્પનું જાળ ઉભી કરે છે એ પ્રાણી દુઃખી અને પાપી અને અધર્મી છે. ભાઈ વાત ભાઈ, હું કોઈને મારતો ન હોય બહાર મને. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાણ હો રાચી રહો. શ્રીમદે હોળ વર્ષે કહ્યું, હોળ વર્ષે લક્ષ્મી અને અધિકાર વધતા શું વજું તે તોપ હો, શું કુટુંબે કઈ પરિવારથી વધવા પણ એ નહીં બ્રો, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો. તમે આવડે છે કે નહીં? આ વધવા પણ સંસારનું નરદેહને હારી જો, એનો વિચાર નહીં હો એક પળ પણ તમને હો. એક પળ પણ દી નવરો ક્યાં છે પાપાડી? કેમ નરવાજ છે? નરવાજ નરવાજ ને દુકાનમાં બેઠા રે ધમા ધમ ધમા ધમ પાઠ ને પાઠ ને આ ને આ પાઠ કહેવાય. હું કહેવાય ભાગ એના જો ને ભાગ બધા. હા, હુકમ કરી ને હવે કાકા મોટા ગો થઈ આવે. કોઈ આપ મણીભાઈ આમ થઈ ગયા સિમચંદ ભાઈ છોકરાઓ એને પૂછે થઈ ગયા મોટા ગો શેઠ ને આપણા પ્રમુખ પાસે ઠર્યા બે માં શેઠ. મારે વાત કે સમજાણું કાંઈ. પેલા માં કહ્યું ને, ગુણ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તું એ અરે ભવ ચક્રનો આ પહેલેથી જ ઉઠી છે ને, ભવનો નાશ કરે નહીં કે દુઃખી પ્રાણી છે તેને અમે સુખી કહેતા. તો એ અરે ભવ ચક્રનો આ તો નહીં એ કેટયો સુખ પ્રાપ્ત કરતા. આ સુખ મળે, સુખ મળે, પૈસા મળે, આ સુખ મળે, ગુડ મળે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. ભગવાન આત્માનો આનંદ ત્યાં લૂંટાઈ જાય છે ભાઈ. પરમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે બાપુ, એ તું લૂંટાઈ દે છો, તારા આનંદનો ખૂન થઈ જાય છે. સમજાય છે કાંઈ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. ભાષા સાદી ને વસ્તુ ઊંચી, તેથી ભાષા મીઠી લાગે છે ને, ભાષા મીઠી ને ભાવ ઊંચા. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, ભાષા તો બહુ ટૂંકી છે ને, પણ કે છે ભગવાન આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. આ પુનપાપના રાગમાં સુખ છે ભગવાન, આમ સુખ માનતા સારું સુખ કરી જાય છે. જટલભાઈ, હા, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. નિશય લક્ષે લહો, એ થોડું તો લક્ષમાં લે ભગવાન. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાજપારી છે હો કરે કે પુનને પાપના ભાવ મારા માનીને બેઠો, એમાં હું સુખી છું માન્યું, એ તારા આનંદના પ્રાણ ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણ થાય. આ હો ભરે એક જ વર વાળાને અર્થ સમજવો કઠણ પડે. આમ હો એકડો ને સગડો, આમ સગડો ને એકડો, એમાં એકડો ને સગડો છે ને, આમ મારે સગડો ને એકડો એકટ કરે શું કે છે. ઘણા સંસ્કાર લઈને આવેલા નાની ઉંમરમાંથી ઘણા સંસ્કાર જોવાને, કેટલી એક શબ્દમાં કહ્યું છે તમે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ, ભયંકર ભાવ મરણ, દેહ છૂટે તો છૂટશે એ તો બાય મરણ છે. ચૈતન્ય ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એની સામું ન જોતા એનો આદર ન કરતા એ પુણ્યને પાપના વિકલ્પની ઝાળ રાગની તેનો આદર કરીને પીડ્યો છો ભગવાન. ક્ષણે ક્ષણે તારું ભાવ મૃત્યુ થાય છે, એ તું મરી ગયો છો. હે માચે બ્લાડ ખાવે એમ કે સાંઈ કે થાય શોધજી વસ્તુ આદરણીય પરમાત્માના વચનમાં આવ્યું છે. સમજાણું કાંઈ? જે વસ્તુ સાવધાનપણે પ્રત્યક્ષપણે અનુભવ, રમંતેનો અર્થ બોલામાં એવો કરે એકત્વપણે. હા ભાઈ, અધ્યાત્મ એકત્વપણે નો અર્થ બહુ સરસ કરે, એકત્વપણે અનુભવ એટલે રમંત આમ સ્વભાવમાં એકત્વ થાય એનું નામ રમંતી કહેવાય. રાગ ને પુણ્યમાં તો રમી રહ્યો છે અનાદિથી મૂંઢથી પાપી, પણ ભાઈ આ સ્વભાવ ભગવાન છે ને અંદર, એમાં એકત્વ થઈને રમવું એને રમંતી કહેવામાં. રમણીભાઈ આ રમણ એનું નામ કહેવાય છે. અધ્યાત્મ છે તમને રમંતી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ધ્રુવ સત ટકતું ટીકાળી તત્વ, એમાં રમંતી નામ સ્વભાવમાં એકત્વ કરે એવું ભગવાનની વાણીનો સાર કહેવામાં આવે. ભગવાને એ કહ્યું છે, ત્રણલોકના તીર્થંકર દેવ દેવાધી દેવ પરમ ઉપકારી પરમાત્માએ એની વાણીમાં આવો આત્મા ઉપાધિ છે. પ્રભુ પણ આટલી આટલી વાતો કરો શાસ્ત્રમાં, આ વ્યવહાર ને આ ને બધું ઉપાધિ ઉપાધિ નહીં, એ ના ના, આ એક શુદ્ધ આત્મા જ ઉપાધિ નિરંતર. પહેલો ને પછી પછી પણ જયારે અનુભવ થયા પછી પણ રાગ આવે તો ઉપાધિ તો શુદ્ધ આત્મા છે. સમજાય છે? કઈ વાત ભારે ભાઈ. એ છે એ રુચિ પ્રતીતિ કરે છે, એનો અર્થ કે જીવ વસ્તુને પ્રત્યક્ષપણે અનુભવ કરે છે, એનો નામ રુચિ સદા પ્રતીતિ છે. એમ આ માન્યો આત્મા આવો છે શુદ્ધ એમ નહીં, એ શુદ્ધપણાનો અનુભવ કરીને માને તેને શુદ્ધ કહેવામાં. એ વાત એમ ફેરવીને લીધી, જાણું કઈ ભાવાર્થ આમ છે. વચન પૂદગલ છે, પાઠ છે એવું છે ને, વચન થી રમંતી. તો વચનમાં રમવું છે, વાણી વિતરાગ્નિમાં, એ તો પૂદગલ છે. એ વાણી તો પૂદગલ છે, કોની વાણી? ભગવાનની, દીવધની. માટે એવું છું ને, કોની પૂદગલ છે? પૂદગલ છે શું પણ, એ ભગવાનની વાણી પૂદગલ છે, જળ છે એમ કે છે. માટે નોકરી જીન વચન થી દીવ ધ્વનિ દ્વારા, દીવ ધ્વનિ એટલે ભગવાનની વાણી દ્વારા. જો જીન વચન થી દીવ ધ્વનિ છે ને, બોલતો છે છેલ્લે 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 દીવ ધ્વનિ નો, એ દીવ ધ્વનિ એટલે ભગવાનની વાણી. એ કેવી છે? પૂદગલ જળ છે. સમજાણું કઈ કઈ જળમાં રમવાથી કઈ આત્મા જતા એના પર જરૂર લગ જાય, ગ્રાન થાય છે. વાત છે ને વિતરાગ ની, પાણીમાં આવું આવે દુનિયા તો શોધતા ને કે અમને ભજો, અમને અનુકૂળ થાવ, અમને આપો તો તમને લાભ થશે. અહીં ભગવાન કે વાણી અમારી નથી ને, વાણીમાં તું લક્ષ કર તો તને લાભ થાય. હું અરે અરે સારી વાત ભાઈ, ગજબ વાત છે ને. પણ વાણી તમે તો કાઢો, ઉપદેશ દો છો શું કરવા? કોણ દે છે આપણને? વાણીને કારણે વાણી નીકળે છે ધ્વનિ, એને કાળે સમજનાર ને એમાંથી સમજવાનું એ આવે છે કે ભગવાન અંતરમાં ચિદાનંદ ભગવાન પડ્યો એની અંદરમાં જા, એને આદરણી માન. બાકી આદરવા જેવું કઈ છે? સુખી થનારને બીજું આદરવા લાયક નથી. દુઃખી થનારને પુનપાપ આદિ બીજા આદરવા લાયક છે, તે દુઃખી થનારને આદરવા લાયક છે. અરે માપ જુદી જાતમાં તો ગજ દુનિયા, જેને સુખી કે એને આ દુઃખી કે, દુનિયા જેને દુઃખી કે. સાધુ આત્માના ધ્યાનમાં પડ્યો હોય, પંદર પંદર દિવસથી આહાર મજાનો હોય, પેટ મળી ગયા હોય, બહાર છાયા એનો હોય, બાવળને છાંય હેઠળ બેઠો હોય, ત્યાં ડુંગરને તડકે બેઠો હોય, અને હવા પણ હારી ન હોય, તડકા લાગતા હોય, ધૂપ લાગતી હોય, અને ચામડા આમ રાજકુમાર હોય ને દીક્ષા લીધી હોય, લાલ ચોળ થઈ જતા હોય શરીર, દુનિયા કહે રે રે રે, ભગવાન કહે છે કે સુખી છે. અંદરમાં આનંદના અનુભવમાં પીડ્યા છે તે સુખી છે. ઓલા હિંડોળા ખાતે હિંચકતા હોનાના કડા, હોનાના કડા હોનાના હોય છે ને ચાર આંકડિયા, હિંડોળા નહીં સમજતા હું, ઝુલા ઝુલના ઝુલા હોનાના હોય છે, મોટા ઘર ત્યાં હોનાના હોય છે, આંકડું હોનાની ઝુલો હોનાના બેઠો પંખા માથે પડતા હોય, પદમણી જેવી બાયડી હોય, લાડવા ચૂરમાને પત્રી વિને ઊંઘના હોય, કે છે અરે દુઃખી. હા હા, જનભાઈ આ માપ કઈ જાતનું છે? કેમ ગયો તમારો નામો? તો આ શું છે? આ છોકરા નથી એ પણ મારા દુઃખી, છોકરા વાળા દુઃખી, બધા દુઃખી છે. કે છે એ હિંડોળા ખાતે હિંચકતો ચક્રવર્તી બ્રહ્મદત્ત, 100,000 દેવ જેની તૈનાતમાં 16,000 દેવ તેની તૈનાતમાં, અને જેના બહેવાના સિંહાસન એકલા હીરાના, અને એટલો એક હીરો ક્રોડ નો એકલા હીરાના સિંહ, જેના નીચે એ ખર્ચી ડગે ને એમાં મૂકવાનું હોય સ્થાન એના અબજો રૂપિયા, એવા જેના સિંહાસનમાં બેઠો હોય ને દેવ 2,000 આમ સેવા સમાનતા દુખી શકે. કેમ કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેનો આદર નથી અને રાગદ્વેષના પરિણામમાં પીડ્યો છે. એ પુણ્યને પાપની ઝાળમાં ગૂંથાઈને ચંચ્યો છે એ વખતે દુખી છે. હા, અને મુનિ ધર્માત્મા આનંદની લહેરું ઉડાવે છે. આ એને એમને જીવતા કોઈ ઘાણીમાં પીલે, એ ઘાણીમાં પીલે આનંદ છે એને લઈને નહીં. ઓ ઘાણીમાં પીલે પણ અંતર અનુભવમાં દ્રષ્ટિ પડી છે આનંદમાં, એ આનંદની છોડ ઉઠે છે અંદરથી. દુનિયા માને છે દુખી છે, એને છે સુખી. સમજાણું કાંઈ? એક નિર્ધન છે, 25 રૂપિયાનો પગારી મળતો નથી, બાયડી નથી, વાંઢો છે, વાંઢ્યો છે, શરીર કાવ મસ્ત છે, રહેવાની ઝૂંપડી નથી, પણ આત્માની અંતર શુદ્ધ ચૈતન મૂર્તિ આત્મા આનંદ છે એવો અનુભવ છે સમ્યક નો, કે છે કે સુખી છે. અને 10-10 લાખના બંગલામાં પડ્યા, સમજાય છે? અમારે શું કહેવાય, આ ધારું ધારુમાં કુલ હોય એમાં ઉંદરડા ને નોળકોળ પીડ્યા હોય, એમાં મોટા બંગલામાં પીડ્યા નોળકોળ જેવા દુખી છે. એ મૂળ મેદાન કરે નોળકોળ જેવા છે. સમજાણું? એ તો સાંભળવા આવ્યા છે. એ પુનચંદભાઈ આજે માન બનાવે ને આવું સાંભળવા માટે તમારું ખરો ને શું કરવા સાંભળવા ત્યાં સારું સારું લગાડવા આવ્યા સાઈ. હા, ભગવાન ત્રિલોકનાથ પરમાત્માની વાણીમાં એમ આવી, વાણી એવી પ્રણવી ગઈ. પાછા તો જુઓ, ભગવાન તો સર્વજ્ઞ ને આનંદ પણ રહ્યા છે, વાણીમાં એવું આવ્યું. વાણીમાં જુઓ ને, ઓહો, સ્વતંત્ર વાણી પોતાને કારણે વાણી પ્રણમી ગઈ છે, વાણીમાં એમ આવ્યું છે. સર્વજ્ઞ અનુસારણી વાણી નીકળી છે. ભગવાન અંદર શુદ્ધ જીવ વસ્તુ છે ને ટીકાળ આનંદ, એ આનંદ મૂર્તિ છે, તેનો આનંદનો અનુભવ કરે એ ઉપાધિ છે. આગળની બાકી કઈ આદરવા લાયક છે? સમજાય છે? પુદગળ વાણી છે તેની રૂચિકરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી. વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાધિ વસ્તુ દેખો તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે. ફળ પ્રાપ્તિ છે ભગવાનની વાણીમાં એમ આવ્યું. ત્રિલોકનાથ પરમાત્માની દ્વિધનીમાં સમુદ્રમાં ઓમુખ્યો એમ આવ્યું અંદર. આ ભગવાન આત્મા ભૂલી જા પર્યાયને રાગને નિમિત્તને, અંદાજ તારા ભગવાનને પૂર્ણાનંદ પ્રભુ છે, એની સંભાળ કર, એને આદર કર, એમ ભગવાનની વાણીમાં આવ્યું હતું. તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે. કેવું છે જીન વચન? બે પક્ષપાત ને પરસ્પર વેરભાવ. બે પક્ષપાત, ત્રિકાળીને દ્રવ્યાર્થી કહે, વર્તમાનને પર્યાર્થી નહીં કહે. બે નો વિષય વિરોધ ને જ્ઞાન જ્ઞાન બે નું બીજું. એક સત્વને દ્રવ્યાર્થી નહીં દ્રવ્યુ, એક જ આત્મા ભગવાન આત્મા, એને દ્રવ્ય એટલે જે દ્રવ્ય એટલે ત્રિકાળી છે, જેનું પ્રયોજન એવો જે નહી, એ ત્રિકાળી વસ્તુને દ્રવ્ય કહે છે. અને તે સત્વને પર્યાથી નહીં પર્યાયું કહે છે. ક્યાંય ચોપડામાં આવ્યું ન હોય હું જો. આત્માની અવસ્થા થાય છે ને આ જાણવાની રાગની આદિ, એને જાણનારી નહીં ને જાણવાના જ્ઞાનને પર્યાર્થી નહીં કહે છે. પર્યાય એટલે અવસ્થા જેનું પ્રયોજન છે તેને પર્યાસિક નહીં કહે છે, વિકાર દ્રવ્ય જેનું પ્રયોજન છે તેને દ્રવ્યાસિક નહીં કહે. બે ના વિષય વિરોધ છે, સમજાણું કાંઈ. તેથી પરસ્પર વિરોધ છે તેનું મિટનશીલ છે, તેને મિટનશીલ જો ભાષા બંને નહીં, વિકલ્પ છે વિકલ્પ લીધા છે. વિકાર શુદ્ધ છું એ પણ એક રાગનો ભાગ છે, વર્તમાન પર્યાયનો અંશ અશુદ્ધ આદિ છે એમ લક્ષ્ય કરતા પણ એક રાગ થાય છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે. ભગવાન આત્મા પોતાની પવિત્રતાને પ્રાપ્ત થતા એ વસ્તુ અનુભવ નિર્વિકલ્પ છે. વસ્તુ નિર્વિકલ્પ છે, પર્યાયમાં નિર્વિકલ્પતા થતા તે નિર્વિકલ્પતાને પામી શકે. જીવ સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે એમ કીધું ને, સમજાવું કાંઈ. શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ થતા ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં આ શુદ્ધ છે એવું વિકલ્પ સહિત પહેલું જાણ્યું, પછી અંતરના એકાગ્ર અનુભવમાં એ વિકલ્પ રહેતો નથી ત્યારે તેને વસ્તુ નિર્વિકલ્પ છે એવી જ વસ્તુની પર્યાયમાં અનુભવ પણ નિર્વિકલ્પ. તેથી શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ થતા બંનેને વિકલ્પ જૂઠા છે. આ હું આત્મા છું, આત્મા શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું એવો વિકલ્પ હતો એ જે અનુભવ થતા વિકલ્પ જૂઠો થઈ ગયો. વિકલ્પ કઈ રહ્યો નહીં, સમજાય છે. વળી કેવું જીનવચન છે, સાધવા અનેકાંત જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે, પેલા કહી ગયા છે ને, સત્તા અને સત્તાવાન. જે કોઈ વસ્તુ માત્ર તે તો નિર્ભેદ છે, વસ્તુ માત્ર વચન દ્વારા કહેતા જે કઈ વચન બોલાય તે સ્પષ્ટરૂપ છે. કંઈક બોલવામાં આવે કે અગ્રવ છે એ વિકલ્પ આવ્યો, પર્યાય છે એ પણ બધું વ્યવહાર પસંદ રહે. કેવો છે આસન ભયજીવ, એ સહજપણે ભમી છે, નાખ્યું છે મિથ્યા વિપરીતું જાણે. શું કહે છે, ભગવાન આત્માને ધ્રુવ આનંદ સ્વરૂપ શુદ્ધને અંતર અવલંબતા આત્માની સમ્યક દ્રષ્ટિમાં અનુભવ થતા મિથ્યાત્નો ભાવ સહજપણે છૂટી જાય. સમજાય છે ખાય. આ મિથ્યા છૂટવાનો આ એક ઉપાય, મિથ્યાત્નો ત્યાગ થાય છે એમ કે છે, સમજાય છે ખાય. મિથ્યાત્ના ત્યાગ વિનાનો જેટલા ત્યાગ કરે એ બધા જૂઠા છે. એનો મિથ્યાત્નો ત્યાગ ત્યાગ નથી, એને આ બાયના ત્યાગ થઈ ગયા ને વ્રત આવી ગયા વ્રતનો ત્યાગ થયો. ત્રણકાળમાં એને હોઈ શકે, એટલે કે છે ધર્માત્મા સ્વયં વાંત મોહા, મિથ્યાત વિપરીત પણ તે સહજપણે ટળી જાય. હવે જરી લાંબી વાત આવી છે, બાવા તેમ અનંત સંસાર જેવોને ભમતા થતા જાય છે. આ રખડતા રખડતા જગતને અનંતકાળ યોગ, એકેન્દ્રીના અનંતાભાવ, નિરોધના અનંતાભાવ, પૃથ્વીના અનંતાભાવ, કીડાના કાગડાના કૂતરાના નારકીના એક એક નરકના સાત નારકીમાં એક એક નરકના અનંતાભાવ દરેક જીવે કર્યા અનાદિના. સમજાણું કાંઈ, ભૂલી ગયો વર્તમાન આગળ ભૂતને ભૂલી ગયો. અનાદિકાળ સંસારમાં જીવોને ભમતા અનંત કાળ જીવ, અનંત કાળ જીવ. નિરોધના બટાટા શત્રુકના ભાવ અનંત ક્રિયા, નરકના અનંત ક્રિયા, કીડી કાગડા કંથવા કૂતર્યા અનંત ક્રિયા. જેનો અંત નથી એવા અનાદિથી આવા ભાવ ક્રિયા, તે સંસારી જીવ એક ભવરાશી છે એક અભવરાશી છે. એ રખડનાર જીવની રાશિના ઢગલા બે છે, એક ભવજીવનો ઢગલો, એક અભવજીવની રાશિનો ઢગલો. તેમાં અભય રાશિ જીવ ત્રણેય કાળે મોક્ષવાના અધિકારી નથી, અધિકારી નથી. એ કોરડું મગ જેવા કે લાખ મણ પાણીએ ઓગાળે તો ઓગળે, ભરડી ભૂકા થાય ને એના પાપડ થાય, પણ ઓગળે નહીં. ભૂકા થાય પાપડ ચાર ગતિ મળે, ભૂકાઈ જાય બિચારા, તપ કરી કરીને અપવા કરીને મરી જાય, પણ આત્મા શું છે આને ન થાય. અભવીની એક જીવની રાશિ છે, સમજાણું કાય. એમાં ભવ જીવોમાં પણ હવે ભવ આવ્યા, અભવીના તો કોઈ મુક્તિ નથી. ભવ જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને લાયક છે, એમાં કે બધા લાયક છે, એટલા બધા ભવ જીવ પડ્યા છે. હજી તો કોઈ નિગોદ માંથી નીકળ્યા નથી. નિત્ય નિગોદ, એક મરે એક શ્વાસમાં 18 ભાવ, ત્યાં મરે ને ત્યાં ઉગજે, ત્યાં મરે ને ત્યાં ઉગજે. અનંત કાળથી હજી એટલા બધા જીવની ભવની સંખ્યા છે, ભવિની, કે હજી ઈયળ થયા નથી અનંત કાળમાં. કીડી મકોડો થયા નથી, માણ તો શેનો થાય. સુમરનભાઈ, એટલા જીવ પડ્યા છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. આ એમ હવે પહેલી વાત કરી કે અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરતા ભગવાન તારો ચાલ્યો ગયો ભાઈ અનંતકાળ. એમાં જીવના બે પ્રકાર, ભવ ને અભવ. અભવ જીવનો કોઈ બી મુક્તિ થાય નહીં ત્રણ કાળમાં, કારણ કે એ આત્માને અનુભવ કરવાને નાલાયક છે. હવે રહ્યા ભવ જીવની જાત, એમાં કેટલા મોક્ષ જવાને લાયક છે ને અનંત ગુણા મોક્ષ જવાને લાયક નથી. નથી અનંતા પીડા થયા, જેની વાત કરી એ નિગુણમાં પીડા છે અનંતા. હા, એ વાત હતી હે. અત્યારે તો આવો કાળ ને બા માણસ યોગ અને આવી વાણીનો યોગ થયો એમ કે યોગ મહા દુર્લભ, પણ આ મળવું મુશ્કેલ છે. ક્યાં નિહો ક્યાં જીવા, ભવિથી અનંત ગુણા ભવિ નિગોદમાં પડ્યા છે. એ કોઈ બી અત્યાર સુધી ત્રસ્ત માણસ થયા નથી. નિગોદ ને નિગોદ, નિગોદ ને નિગોદ, નિગોદ ને નિગોદ, કારણ કે અનંતાજી બહાર ક્યાં આવે, અને બહાર આવે તો એક શરીરના અનંતમય ભાગે બહાર આવ્યા છે. બહાર એટલે મોક્ષ ગયા છે, અનંતમાં ભાગે મોક્ષ ગયા છે. જાણે જો કે અનંત જીવનો ઢગલો બાકી તું તારું કરી લે એમ કે છે. કરવાનો કાળ આ આત્માના ધર્મનો છે, અને તારો કાળ ગુમાવે છે પરના. બાકી એ રીતે તો ઢોરે ગાળ ગમાયો હતો, પશુએ પણ કાળ ગમાયો હતો, તે શું નવું કર્યું? જાણું કાંઈ. એમાં પણ ભવજીવમાં પણ મોક્ષ જવાના એક કાળનું માપ છે. શું કે છે? ભવમાં પણ મોક્ષ છે એનું કાળનું માપ કેવળ જ્ઞાનમાં છે. હા, વાંધા વાળી વાત, મોટી ખાનિયાની ચર્ચામાં મોટી ગરબડ. ના, એમ કાળનું માપ હોય નહીં. હે, કે બહુ ગડબડ હે અહીંયા લીધા ને, શું બહુ બહુ આવ્યા ને ખાનિયા ચર્ચા. અરે 800 પાના જણા અક્ષર, નહીં કરતા 17 છે. એવી ચર્ચા કે નહીં, કાળનું પ્રમાણ નહીં. એ તો અર્ધ પૂતગલ સંસારમાં ગમે તે જાતનો હોય, અર્ધ છેલ્લો અર્ધ નહીં તો કાળ થઈ ગયો. બસ ગમે ત્યારે પૂતગલ પ્રાવર્તનનો અર્ધો કાળ આવે ગમે તે પુત્ર ઉતરાવતો એમાંથી ત્યાં સંગીત પામે. શું કે છે, હું કોઈ આટલી જિંદગી સાંભળ્યું નથી, આવી વાત સાંભળી નથી કે અર્ધ પૂજ્યો સંસાર બાકી રહે તો સંકેત પામે, એ વાત તો આવે છે એમને. આ તો કે ના એમ નહી, જયારે કે પૂજગળ પરાવર્તન અનંત પૂજગળ પર સમજે, શરીર વાણી મન આ બધા પરમાણુઓ આત્મા સાથે બધા અનંત વાર આવી જાય, એક વાર આવે બધા એક એવી અનંત વાર આવી ગયા સારે. આત્મા સાથે આ શરીર પૈસા બાયડી છોકરા આ જે પરમાણુ છે એવા આત્માની જયારે અનંત વાર આવી ગયા છે, એવા અનંત આ પૂજગળ પરાવર્તન કર્યા, એમાંથી કહે છે કે પૂજગળ પરાવર્તન કોઈ શરૂ નવો થાય એમાં અર્ધ પૂજગળ રહેતા સંકેત પામે એમ એ કહે છે. ખોટી વાત છે,
પરકાળની
પરકાળની નહીં, એ નહીં પરકાળની નહીં, અનિશ્ચિત છે એમ કહે છે. કાલમાં હોય નહીં, આ કાળે જાય તો કાલ દબ્દી નક્કી થઈ જાય તો એને માન નથી આપવું, કાળનું માપ નથી. ગમે ત્યારે સંગીત પામી શકે છે, મોક્ષ આ જ સમય જાય એવું કઈ છે જ નહીં એમ કે છે. મોટી ચર્ચા ખાણિયા ચર્ચાની, મોટી તત્વની વિરોધ દ્રષ્ટિ. શાસ્ત્રે વાદ ભયમ ગુણે ન્યાય ન્યાય, શાસ્ત્રની ચર્ચા. અરે ભગવાન, આમ હોય બાપુ અહીં કે છે તેમને મોક્ષ પહોંચવાનો કાળનું માપ છે, ભગવાનના જ્ઞાનમાં છે. જો આ જીવ આટલો કાળ વિતતા મુક્ત છે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. એ નોંધ રાખે છે કે નહીં, એ છે નોંધ, નોંધ હોય જ નહીં. એમની તમે નોંધ આપો ને ઘરે ચોપડી ઉપર નામાં નાખો ને પછી નોંધમાં લખે ને એમાં કેવળ જ્ઞાનમાં નોંધ છે કે આ જીવ આ સમયે મોક્ષ જશે એવું કેવળ જ્ઞાનમાં નોંધ છે. નોંધ એટલે જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન છે. નિશ્ચિત નિશ્ચિત ને જાણે ક્યારે નિમિત્ત આવે ને કેવું થશે એવું અનિશ્ચિત છે. કેવળ જ્ઞાન એ તો બોલે, આમાં આમાં લખાણ તો બંધ થઈ ગયા મારા, કેવળ જ્ઞાન ના હિસાબે તો દરેક પર્યાય સકાળે થાય આગી પાછી નહીં, એ તો એમાં લખીને જોશે એમાં પણ પાછા ફેર્યા. શુદ્ધ જ્ઞાની ને એમ ન હોય શું પણ ગપ માર્યા છે ને, વસ્તુથી તદ્દન ઊંધી દ્રષ્ટિ, અનાદિ વિતરાગના માર્ગથી તદ્દન ઊંધી દ્રષ્ટિ. અને માને કેમ છે એમ તમે બધા ભ્રષ્ટ હોય એમ કે બહુ સારી વાત. ભ્રષ્ટ ભાઈ તું સાંભળ, બાપા નુકસાન થશે ભાઈ એમ કહ્યું, પોપાબાઈ ના રાજ નથી કે તને લાભ થઈ જાય. સમજાણું ખાય, આટલો જીવ આટલે કાળે મુક્ત છે એ નોંધ કેવો જ્ઞાનમાં છે. સમજાય છે, નોંધ એટલે સમજણ, નોંધ એટલે જ્ઞાન. એ આવી ગયું ઓલામાં, એ પછીમાં છે પણ ઓલામાં હતો ને, નોંધ ઓલામાં હતો. નોંધ શેમાં નાખ્યું હતું, નોટો ખેદી બતાવ્યું હાથમે પાને. ત્રીજી લીટી જો એ હાથમે પાને નોમ, ત્રીજી લીટી ગુજરાતી ત્રીજી લીટી નો છેલ્લો શબ્દ નોમ, હાથમે પાને ત્રીજી લીટી છેલ્લી ગુજરાતી નોંધ. હાથમાં કોનું કેટલું બધું છેટવાનું જાય વાંચે છે એનું આચર તો અહીં છે અમે છે. નોંધ જ્ઞાન સમજ, ચોપડા વાંચતા આવડે નથી, ઘરના ચોપડા વાંચતા. હાથનું કઈ, હાથનું પાનું ત્રીજી લીટી છેલ્લી ભા, રાતનું કરતા જે આમ 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 જોયા કરે છે એટલું બફમ થાય છે. તો સમજાવવામાં અજાણ શું હશે કે આમ લાગે ભાવ જવું લાગે કે છે એ ગુજરાતીમાં છે ને હિન્દીમાં નીચે છે, એ હિન્દીમાં ઉલકોટ છે. આ તો ગુજરાતી છે ને, નોંધ નીચે જો એ ખૂણે છે, એ ખૂણે પેલા વાંચો શું શું કહ્યું? કે છે અનંતકાળ પરિભ્રમણ કરતા જીવનો ગયો, એમાં બે જીવની રાશિ છે, ઢગલા. એક ભવનો ઢગલો અને એક અભવનો. અભવનો ઢગલો અનંત છે, ભવથી અનંતમાં ભાગે, એની કોઈ બી મુક્તિ થતી નથી. ભયમાં પણ અનંત એવા છે, કોઈ બી મોક્ષ થશે નહીં. કેટલાકના થશે, કેટલાકના થશે, તેનું માપ કેવું જ્ઞાન માટે. ક્યારે જીવ કે સમય મોગ જશે એ તો ભાઈ સમકીર્તન માંથી ના પડે, બધા ના મળે. સમકીર્તન નો કોઈ કાળ નથી, કેવું જ્ઞાન બતાવ. દરેક નો કાળ છે, સમકીર્ત જે સમય પામશે તેનો કાળ ભગવાનના જ્ઞાનમાં છે. ચારિત્ર જે સમય પામશે એ ભગવાનના જ્ઞાનમાં છે. સમજાવું કઈ? આ તો કે ના ના, એ નહીં, એ નહીં. સમકીર્ત નો કાળ આ કાળ જો એ કાળ નહીં. કેવું જ્ઞાન નો કાળ આ જ સમય કેવું જ્ઞાન થાય નહીં. એ કીધું પણ પાછું નહીં, સત્સૃત જ્ઞાની માટે નહીં. એવું સમજણ છે, સમજાવવામાં જોવા શું કહ્યું છે. સમજવા જેવી વાત છે, કોઈની દરકાર કરીને ત્યાં સાંભળવાની એમને રળીને મજૂર નું કરીએ. તારે એ તો તે બી કયું છે, કઈ પણ નહીં છે. કોઈ સોમગઢ માં આવે તો હમણાં બીજે હમણાં પરનું કરતા એમ તો મળતું નથી. બહુ છે ધારું કે તમે આ બધું કઈ વાત તમે કરો છો, અહીં કે કાંઈ કરતા નથી પરનું. જીવ આટલો કાળ વિતતા મોક્ષ દેશે એવી નોંધ કેવળ જ્ઞાન માં છે. અરે કેવળ જ્ઞાન એટલે શું? એક સમયનું ત્રણ કાળ ત્રણ લોક જાણે. જળની પર્યાય અવસ્થા જે સમય જ્યાં થશે તે ભગવાનના જ્ઞાનમાં છે. જીવની પર્યાય જે સમય ત્યાં ચારિત્ર પામશે, ક્ષપક્ષણ ચડશે, કાય સંકેત આ સમય પામશે, બધું કેવળ જ્ઞાનમાં. રણકાળના દ્રવ્યની પર્યાય કેવળ જ્ઞાનમાં છે, એમાં કઈ પર્યાય ભગવાનના જ્ઞાનમાં ન હોય. સમજાય છે કાંઈ? નોંધ છે, નોંધ બધું. પણ એ કાલબ્ધિ માન નહીં, એ કાલબ્ધિ નહીં. કાલબ્ધિની વ્યાખ્યા બીજી છે, એમ લખ્યું છે. એ ઠેકાણ આપતો એટલે કાળબ્ધિ આદિ કાળાદિ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આવે છે ઠેકાણ. એટલે જો કાલબ્ધિ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ મળવા એમ કાલબ્ધિ એવું એવું વાત કર્યું બધું કર્યું. આમ તો હમણાં વાંચ્યું બધું. અરે ભગવાન, સમજાય છે કાંઈ? અહીં તો કે છે, જીવ સંસારમાં ભમતા ભમતા જયારે અર્ધપૂર્વ પ્રાવર્તન માત્ર જો આ ખોટું પાડે, ત્રણેય વાત ખોટું
પાડે.
સંસારમાં ભમતા ભમતા જયારે અર્ધપૂર્વ પ્રાવર્તન, એ સંસાર આખો છે ને પૂજો બધો, એનો અડધો એમાં અનંતો ભવ જાય, અનંત ભવિ, ત્યારે સંકેત ઉપજવાનો યોગ છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. એ સમય છે ને, એ સમયનો પર્યાય છે ને, એ સમયનો પર્યાય, એ કાળ એ ચિત્ર થઈ કાળ રહેશે. ભાવ પણ એ સમય જ હોય અને સમય કાળ એ જ હોય. નિશ્ચિત છે ભાઈ, તું તારો સંભાળ. આ નિશ્ચિત કાળનો નિર્ણય કરવા જાય ત્યારે એને જ્ઞાયક ભાવ ઉપર નિર્ણય થાય ત્યારે નિશ્ચિત કાળનું જ્ઞાન હાથમાં થાય એમ છે. સમજાવું કાંઈ? એ વિશેષ કહેવાય છે.
વચન ગુરુદેવ.